તારીખ 14/2/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 81.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, સાતમો અધિકાર, પાનું 220 છે. પરીક્ષા કર્યા વિના આજ્ઞાનુસારી જૈનત્વ નો નિષેધ. કોઈ જૈન કુળમાં જન્મે છે અને પરંપરા અનુસાર બધી માન્યતાઓને અનુસરે છે, એમ માને છે કે આ જિનાજ્ઞા છે. પણ કાળક્રમે દરેક સંપ્રદાયમાં અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થઈ આવે છે. જો જીવ પરીક્ષા ન કરે તો એ વિકૃતિઓને પોતે પણ પોષણ આપે છે, અનુમોદન આપે છે. એટલે એ પ્રકારનું અંધશ્રદ્ધાથી અનુસરણ કરવું, આજ્ઞા માનીને, એ પણ નિષેધવા યોગ્ય છે, એ અનુમોદન કરવા યોગ્ય. અને એ રીતે અનેક પ્રકારે ભ્રાંતિઓ પણ, અનેક પ્રકારના વિપરીત અભિપ્રાય વાળા જીવો ફેલાવે છે. કાલે ચર્ચા ચાલી કે ભાઈ દિગંબરમાં ભાવિ તીર્થંકરની સ્થાપનાનો નિષેધ છે. ડાક્ટર સાહેબ આવ્યા હતા ને સુરત વાળા, એમ સાંભળ્યું છે કે દિગંબર સંપ્રદાયમાં એ માન્ય નથી. હું અનેક દિગંબર મંદિરોમાં ભાવિ તીર્થંકરોની સ્થાપના થયેલી છે. ભાવિ 24 થયેલી છે અને પહેલા શ્રેણિક રાજા જે મહાપદ્મ તીર્થંકર થવાના છે એની પણ થયેલી છે. અને એ તો ઘણા વર્ષો પહેલા થયેલી છે, એ વાત બરાબર નથી. પણ જે લોકોને ખબર નથી એને દિગંબર સંપ્રદાયના નામે ભરમાવવામાં આવે છે. ભરત મહારાજાએ 25 તીર્થંકર થયા હતા 72 માંથી, 24 એમાં પહેલી 24 પૂરી થઈ તેને ઋષભદેવ ભગવાનનો ઉદય થયો હતો તીર્થંકર તરીકે. 23 આ 24 બાકી હતા અને આવતી 24 તો હજુ બધા બાકી છે. છતાં એમણે કૈલાસ પર્વત ઉપર 24 સ્થાપના કરેલી. અને વર્તમાનમાં પણ દક્ષિણમાં મધ્ય ભારતમાં, બેંગ્લોર પાસે એક ગામ છે, મધ્ય ભારતમાં અને ઉત્તર ભારતમાં એ બધી સ્થાપનાઓ થયેલી છે. પણ દિગંબરમાં આમ નથી હોતું એમ કરીને ચલાવવામાં આવે છે. કોઈ ને કોઈ કોઈ વાત ઘુસાડી દે છે. પછી જે લોકો નથી સમજતા, ઓછા અભ્યાસ વાળા હોય છે, એ વિશ્વાસ રાખીને પરીક્ષા કર્યા વિના અનુસરણ કરે છે અને એમાં અરિહંત દેવનો નિષેધ થઈ જાય છે. કોનો નિષેધ થાય છે? સતદેવ તત્વનો નિષેધ થાય છે, મોક્ષનો નિષેધ થાય છે, પોતાના ધ્યેયનો અને લક્ષ્યનો નિષેધ થઈ જાય છે. જાણે અજાણે પણ આમ તો અનંતા ત્રણેય કાળના જે નમસ્કાર મંત્ર છે, નમો લોહે ત્રિકાળવર્તી સંવ અરિયંતાણમ, ધવલમાં આ મંત્ર છે. ત્રિકાળવર્તી સર્વે અરિયંતોને નમસ્કાર કરીએ છીએ. એમાં અત્યારે નિગોદમાં છે એ બધા આવી ગયા, જે તીર્થંકર દ્રવ્યો હજી નિગોદમાં છે એ પણ બધા આવી જાય છે. એવી વાત છે. કેમ કે ત્રસ્પર્યામાં તો મર્યાદિત જ કાળ હોય, અનંતકાળમાં મોટો ભાગ બધા જીવોને નિગોદમાં જ રહેવાનું થાય છે. ત્રસ્પર્યાયનો કાળ તો બહુ મર્યાદિત છે, ઘણો અલ્પ છે અનંતકાળમાં. હાસ તો નાવીને આવી ગયા ને. વળી કોઈ આજ્ઞાનુસારી જૈન થાય છે તેઓ જેમ શાસ્ત્રમાં આજ્ઞા છે તેમ માને છે, પરંતુ આજ્ઞાની પરીક્ષા કરતા નથી. આ તો શાસ્ત્રનો આજ્ઞા છે એમ, આવું તો શાસ્ત્ર બહારની વાત છે. આપણે દ્રષ્ટાંત લીધો એ તો શાસ્ત્ર વિરુદ્ધ છે, પણ વિમળનાથ ભગવાને પોતાને ખબર પડી પૂર્વભવમાં કે હું તીર્થંકર ગયો છું, તો પોતે ઉત્સવ મનાવ્યો હતો. આ તો બીજા મનાવે, ભક્તો મનાવે, એમણે પોતે મનાવ્યો હતો. એ તો પુરાણમાં છે પ્રસંગ. શાસ્ત્ર અનુસાર માને તો પણ, પરીક્ષા કર્યા વિના શાસ્ત્ર અનુસાર માને તો પણ એનો નિષેધ કરવો જોઈએ. એવી માન્યતા નિષેધ કરવા લાયક છે. ઠીક, શાસ્ત્ર અનુસાર માને તો પણ એ માન્યતા નિષેધ કરવા લાયક છે, કેમ કે પરીક્ષા કર્યા વગર માને છે. શું, જો આજ્ઞા જ માનવી ધર્મ હોય તો સર્વમત વાળા પોતાના શાસ્ત્ર ની આજ્ઞા માનીને ધર્માત્મા થઈ જાય. ઠીક દલીલ આપી છે. તો બધા પોતપોતાના શાસ્ત્ર ની આજ્ઞા માને છે, બધા એને ધર્માત્મા ગણવા જોઈએ, એમ ન ચાલે. માટે પરીક્ષા કરીને જીન વચન નું સત્યપણું ઓળખી જીનાજ્ઞા માનવી યોગ્ય છે. માટે પરીક્ષા કરીને જીન વચન નું સત્યપણું ઓળખીને કેવી રીતે સાચું છે, સાચું છે એમને એને પ્રયોગની કસોટીએ ચડાવીને સાચું ખોટું નક્કી કરવું જોઈએ. એમને સાચું માને એના માટે સાચું નથી, સાચું હોવા છતાં એના માટે સાચું નથી, અને એ સત્યનો લાભ એને નહીં મળે એમ થશે. જીન વચનનું સત્યપણું ઓળખી જીનાજ્ઞા માનવી યોગ્ય છે, કારણ કે પરીક્ષા કર્યા વિના સત્ય અસત્યનો નિર્ણય કેવી રીતે થાય. પરીક્ષા કર્યા વિના સત્ય અસત્યનો નિર્ણય થાય, પરીક્ષા કરવી જ જોઈએ એમ કહે છે. અને નિર્ણય કર્યા વિના જેમ અન્યમતિ પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે, તેમ આને જૈન શાસ્ત્રની આજ્ઞા માની એ તો પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર છે. એને પક્ષપાત કર્યો છે કે અમારો કુલ ધર્મ છે ને એટલે અમે એમ માનીએ છીએ. શું, અમારે તો દિગંબરમાં આમ થાય, અમારે સોનગઢમાં તો આમ થાય. ઠીક, પહેલેથી અમારે સોનગઢમાં આમ જ થતું આવ્યું છે, માટે અમે પહેલેથી આમ જ કરીએ એમ નહીં. કેમ બરાબર છે એ સત્યાસત્યની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કરતા શીખવું પહેલા. ઠીક, પરીક્ષા કરતા ન આવડે તો પરીક્ષા કરતા શીખવું, પણ એમને તમે હાંકે રાખ્યું છે એવી રીતે તો હાંકે રખાય નહીં. એમને હાંકે રાખ્યું ને કે ભાઈ ચાલો અમારા પિતાશ્રી માનતા હતા ગુરુદેવને, માટે આપણે ગુરુદેવને માનો, કેમ કે આપણા પિતાશ્રી માનતા હતા માટે આપણે માનવું જોઈએ. એવું ના ચાલે, પરીક્ષા કરવી જ જોઈએ. ઠીક, ગુરુદેવને પણ પરીક્ષા કરીને માનવા જોઈએ, તો એની આજ્ઞાની પરીક્ષા કરતા આવડે, અને એટલી પોતે યોગ્યતા કેળવવી જોઈએ. કેમ કે જો અસત્યનું ગ્રહણ થશે અથવા આજ્ઞા પરીક્ષા કર્યા વિના માની હશે તો લાભ થવાને બદલે નુકસાન થવાની પરિસ્થિતિ ઘણી છે. નુકસાન થવાનો ઘણો અવસર છે એની અંદર. નફો ન થાય તો કઈ નહીં, પણ નુકસાન થી તો બચવું જોઈએ, એટલું તો ઓછામાં ઓછું હોવું જોઈએ. એક જ માર્ગ એવો છે. બીજા બધા સંપ્રદાયમાં એમ કે અમે કહીએ તમે માની લ્યો, શંકા ઉઠાવશો નહીં, અમે કહીએ એમાં શંકા કરશો ને સંશયાત્મા વિનશ્યતિ. ગીતામાં સૂત્ર છે, શું સંશયાત્મા વિનશ્યતિ. ત્યાં પાછું એવું સૂત્ર આવે કે પર્વતોમાં હું, હિમાલય છું, વૃક્ષોમાં હું, પીપળો છું, નદીઓમાં હું, ગંગા છું, શું બધું આવે એની અંદર પાછું. ક્યાંય શંકા ન કરવી એમ કે ઠીક. અને અર્જુન નો ઉપદેશ આપે છે એમાં કે પાંડવોમાં હું અર્જુન છું કે ઠીક. બોલો કે મારા ગાત્ર ગળે છે તો કે પાંડવોમાં હું અર્જુન છું ઠીક. 11મા અધ્યાય માં એવું આવે છે. શું પ્રશ્નો? તો શાસ્ત્રમાં 10 પ્રકારના સમ્યક્ત્વમાં આજ્ઞા સમ્યક્ત્વ કહ્યું છે અથવા આજ્ઞા વિશે ધર્મ ધ્યાનનો ભેદ કયો છે તથા નિશંકિત અંગમાં જીન વચનમાં સંશય કરવાનો નિષેધ કર્યો છે તે કેવી રીતે? ઠીક, શાસ્ત્રના વચનને પકડીને દલીલ આપી છે, પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવું તો જીન શાસ્ત્રમાં આવે છે કે 10 પ્રકારના સંકિતમાં એક આજ્ઞા સંકિત છે, આજ્ઞા રુચિ રૂપ સંકિત, પેલું સંકિત જે લીધું છે ને એ લીધું. ઠીક, જ્ઞાનીએ કરેલું સર્વસંમત કરવું, શું તેમની બધી ઈચ્છા માન્ય કરવી, એવું આવે છે. પછી 4 ધ્યાનમાં આજ્ઞા વિચય આવે છે. શું? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન નામનું ધર્મ ધ્યાન આવે છે. ભગવાને કહ્યું એ બધું બરાબર છે, ક્યાંય શંકા કરવી નહીં. અને જે સમ્યક દર્શનના 8 અંગ છે એમાં નિશંકિત અંગ નામનું અંગ છે. પહેલું જ નિશંકિત અંગ, નિશંકિત નિકાંક્ષિત એમ કરીને નિશંકિત તો પહેલું અંગ શરૂ થાય છે, ભલે જેને શંકા ન પડે ક્યાંય. ઠીક, સમ્યક દર્શન થઈ ગયા છે એની વાત છે. એટલે શું, ધર્મ ધ્યાને ધર્મીની વાત લીધી, નિશંકિતે ધર્મીની વાત લીધી, હવે પ્રભુ વાત ચાલે છે મુમુક્ષુ ની. પ્રશ્ન ઉઠાવ્યો જ્ઞાની દશાનો, શું પહેલામાં છે એ મુમુક્ષુ ની વાત છે. ઉત્તર, આજ્ઞા આજ્ઞા સંકિતમાં પણ આજ્ઞા તો પરીક્ષા કરીને આજ્ઞા માની કે વગર પરીક્ષા કરીને, જ્ઞાનીની પરીક્ષા કરીને જ્ઞાની છે એમ નક્કી કર્યા પછી આજ્ઞા માની કે એમને નક્કી માની, ઓળખ્યા વિના ઓળખવામાં તો એને પરીક્ષા કરવી પડે. ઉત્તર, શાસ્ત્રમાં કોઈ કથન તો એવા છે કે જેની પ્રત્યક્ષ અનુમાન આદિ વડે પરીક્ષા કરી શકાય છે તથા કોઈ કથન એવા છે કે જે પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર હોતા નથી, પરોક્ષ અનુમાન પણ ન પહોંચે. અરૂપી દ્રવ્યમાં શું અનુમાન કરો તમે? 4 પ્રકારના અરૂપી દ્રવ્ય છે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી ને કેવળ જ્ઞાનનો જ ફક્ત વિષય થાય છે, તો એને જીન આજ્ઞા પ્રમાણે માનવા જોઈએ. એમાં અનુમાને કામ ન આવે અને એની અંદર કોઈ ઇન્દ્રિય જ્ઞાન કામ આવતું નથી. શું? એ પ્રત્યક્ષ પણ થતા નથી ઇન્દ્રિય જ્ઞાનમાં ને અનુમાન પણ આવતા નથી. તેથી તેવી વાત તો બધી આજ્ઞા વડે જ પ્રમાણ થાય છે. હવે ત્યાં જુદા જુદા શાસ્ત્રોમાં જે સમાન કથન હોય તેની તો પરીક્ષા કરવાનું પ્રયોજન જ નથી. એવી વાતમાં પણ બધે સરખી વાત આવતી હોય ત્યાં તો પરીક્ષા કરવાનું પ્રયોજન નથી, પણ જે કથનો પરસ્પર વિરુદ્ધ હોય તેમાં જે કથન પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર હોય તે તો તેની પરીક્ષા કરવી. એમાં એની પરીક્ષા ક્યારે થાય? પ્રત્યક્ષ થઈ શકતું હોય કે અનુમાન થઈ શકતું હોય તો, નહીં તો પરીક્ષા કેવી રીતે થઈ શકે? તેમાં જે શાસ્ત્રના કથનની પ્રમાણતા ઠરે તે શાસ્ત્રમાં જે પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર નથી એવા કથન કર્યા હોય તેની પણ પ્રમાણતા કરવી. પછી પુરુષ પ્રમાણે વચન પ્રમાણ, તો પુરુષની પરીક્ષા કરી લીધી અથવા એ શાસ્ત્રની પરીક્ષા કરી લીધી કે પ્રયોજનભૂત વિષયમાં બધી વાત બરાબર આવે છે, તો પછી અપ્રયોજનભૂત વિષયમાં એમને જૂઠું કહેવાનું કોઈ કારણ હોઈ શકે નહીં, એટલો વિશ્વાસ રાખવો, એમાં કાંઈ વાંધો નથી. તથા જે શાસ્ત્રોમાં કથનની પ્રમાણતા ન ઠરે એના સર્વકથનની અપ્રમાણતા માનવી. એ થોડું સાચું હોય તો એટલું તો સાચું છે ને, આપણે એટલું લે ઓલું છોડી દે એમ ન કરવું, શાસ્ત્ર છોડી દેવું એમ કે છે. ઠીક, એનું સર્વકથનની અપ્રમાણતા માનવી, એ શાસ્ત્ર અપેક્ષા હતો, એવું વ્યક્તિ અપેક્ષા એ લેવું કે જેની પ્રયોજનભૂતમાં ભૂલ નીકળે એની બધી ભૂલ જ છે. પછી એનું થોડું ખાતું છે માટે માનવું ને થોડુંક બરાબર નથી માટે એ આપણે છોડી દેવું. સાચું પકડન ભાઈ આપણે સાચું આટલું તો કહે છે ને, 50%, 60%, 70% તો સાચું આવે છે ને, 30% ભલે એનું ખોટું આવતું હોય તો કે એનું બધું ખોટું જ છે, એનું એકે સાચું નથી તો તે ઠીક છે. પ્રયોજનમાં મૂળ વાત, હા મૂળ વાત. મુરલીનાથ ભગવાન સ્ત્રી પર્યાય માં હતા. પ્રશ્ન, તીર્થંકર ને એવો પૂર્વ ભાવ માં જ્ઞાન દશા હોવાથી સ્ત્રી વેદ બંધાય? એ ત્રણ જ્ઞાન લઈને આવે છે, બધા તીર્થંકર છે એ ત્રણ જ્ઞાન લઈને આવે છે. એટલે પૂર્વભાવમાં જ્ઞાન દશા છે, જેને પૂર્વભાવમાં જ્ઞાન દશા હોય એને સ્ત્રી વેદ ને નપુસક વેદ બંધાય નહીં. આજે સ્ત્રી વેદ લઈ આવ્યા, કાલે નપુસક વેદ લઈ આવશે, તો ગપ્પા મારવામાં શું વાંધો છે? કેમ કે કોઈ નપુસક ને સાધુ થઈ ગયા અને મન થયું કે ચાલો આપણને મોક્ષ થવાનો છે તો એને ઠરાવો નાખે સિદ્ધાંત, એમ આવે છે એવી કથા? આવે છે એટલે પછી પછી તો નીચે ઉતરીને ક્યાં સુધી આવે એનો કઈ મેલ રહે નહીં. એવું છે, બાકી બધું ઠીક છે. ઠીક છે, ઉદ્દેશ્ય કાર લઈ જવા દેવું આપણે, બાકી તો બધું પાડે છે એવું ચાલે નહી. મૂળ ગુણ એક તૂટે એટલે બીજા કે હાજા નથી, એવું છે. પણ આપણે આપણે જરાક ઉદાર રહેવું, ઠીક, પોઝિટિવ વિચારધારા રાખવી એમ ઘણા કે શું એમાં પોતાને નુકસાન થાય છે, બીજું કઈ કારણ નથી પણ નુકસાન તો પોતાને થવાનું છે. હા, સમન્વય કરવો, સહિષ્ણુતા રાખવી, એવી ઘણી બાબતો લોકો લૌકિક દ્રષ્ટિએ પણ ધર્મનો વિચાર કરે છે. પ્રશ્ન, પરીક્ષા કરતા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે તથા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં અપ્રમાણ ભાષે, ત્યાં પ્રમાણ ન લેવું પણ અશબ્દ રહી ગયો તો ઉમેરી દેજો, અપ્રમાણ ભાષે તો શું કરવું? શું કહે છે, પરીક્ષા કરતા કોઈ કથન કોઈ શાસ્ત્રમાં પ્રમાણ ભાષે અને કોઈ કથન અપ્રમાણ ભાષે, બધું અપ્રમાણમાં ભાષે, હું પ્રમાણ અપ્રમાણ બે ભાષે છે મારી પાસે ઉમેરેલું છે એમાં, તો શું કરવું? ઉત્તર, કે જે આપ્તભાષિક શાસ્ત્ર છે તેમાં તો કોઈ પણ કથન પ્રમાણ વિરુદ્ધ હોય નહીં. ઠીક, આપ તો શબ્દ વાપરો, આપ તો એટલે સર્વજ્ઞ પણ થાય છે, આપ તો એટલે નિર્ગ્રંથ ગુરુ ભાવલિંગી મુનિ પણ થાય છે, અને આપ તો એટલે સમ્યક દ્રષ્ટિ સત્પુરુષ પણ થાય છે. આપ તો નો અર્થ વિશ્વાસ મૂકવા યોગ્ય વિશ્વસનીય વ્યક્તિ, એને આપ તો કહેવામાં આવે છે અને તે સજીવન મૂર્તિ છે. શું જે આપ્તભાષિત શાસ્ત્ર છે તેમાં તો કોઈ પણ કથન પ્રમાણ વિરુદ્ધ હોય નહીં, કારણ કે જેનામાં કાં તો જાણપણું જ ન હોય, અગર કાં તો રાગદ્વેષ હોય તે જ અસત્ય કહે. કેમ, શા માટે એમનામાં પ્રમાણ વિરુદ્ધ કથન ન હોય? કે એ કાં તો એ અજાણ્યા હોય તો અનુભવી પુરુષ તો કાંઈ પ્રયોજનભૂત વિષયમાં અજાણ્યા હોતા નથી, અને કાં તો એને રાગદ્વેષ એટલે બાયસ્ડ માઇન્ડ હોય, જેને પૂર્વગ્રહવાળું માઇન્ડ હોય, હું જેનું મન પૂર્વગ્રહવાળું હોય અથવા કાંઈ ને કાંઈ જેને રાગનો અભિપ્રાય અથવા દ્વેષનો અભિપ્રાય રહી ગયો હોય એને પૂર્વગ્રહ કહે છે, પ્રેજ્યુડિશિયલ માઇન્ડ. એવું હોય તો જ તે જ અસત્ય કહે, તેનાથી અસત્ય કહેવાય જાય. એવી પ્રકારની માનસિક ભૂમિકામાં એને અસત્ય કહેવાનો ઈરાદો ન હોય તો પણ અસત્ય કહેવાય જાય. હવે આપ તો એવા હોય નહીં, ઠીક. જો સમ્યક જ્ઞાન થતા કેટલી મધ્યસ્થતા આવે છે કે એને ન તો રાગ છે ન તો એને દ્વેષ છે, કોઈ પક્ષ બુદ્ધિથી કાંઈ પણ એ વિચારતા નથી. એકદમ મધ્યસ્થ થઈને સત્યાસત્યનો નિર્ણય કરવાવાળા જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. શું? કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં જ સરળતામાંથી મધ્યસ્થતા ઉત્પન્ન થયેલી હોય છે. મુમુક્ષુ જે સરળ પરિણામી જીવ થાય છે અને વિશેષ સરળતાને લઈને જે સમ્યક દર્શનની સમીપતા વાળો જીવ થાય છે એની વિચારધારામાં મધ્યસ્થતા બહુ આવે છે. તો જ્ઞાન દશામાં જે આપ્ત પુરુષ થયા એને માટે તો એને રાગ દ્વેષ સહિત કે કોઈ પક્ષ સહિત વિચારે એ વાત તો માનવા જેવી નથી. એમને પક્ષ થઈ ગયો છે ફલાણા જ્ઞાની, પણ એમને આ પક્ષ થઈ ગયો હતો કે એવું હોય શકે નહીં. પક્ષ બક્ષ હોય નહીં, સત્યને સત્ય કહે અસત્યને અસત્ય કહે, એવી માધ્યસ્થા. શુભાનીજીના વિષયમાં એવું થયું છે, પહેલી વખત સંસ્કાર નું લખ્યું છે તો કે કેમ તો જ્ઞાનમાં આવે એટલું કહેવાય. પછી એમના અક્ષર દેવ થી વાંચ્યું, ઘરે આ તો ગજબ છે, પુરુષાર્થે એક અવતારી છે આ તો, ઠીક બધું જ્ઞાનમાં આવ્યું તો એ બધું એટલું બહાર પાડ્યું. પહેલા આમ કીધું તું પછી આમ કહું છું, માટે કોણ શું વિચાર છે? બિલકુલ એવી રીતે વિચારતા નથી. અથવા અમારા માટે કોઈક આમ વિચાર કરશે કે એ સંઘ લોકસંજ્ઞા જ નથી, એવી લોકસંજ્ઞા જ નથી. શું એવું? નિર્દોષતા એટલે છે જ્ઞાનની, એટલી નિર્દોષતા છે, એટલી નિશંકતા છે. એમ લોક દ્રષ્ટિથી વિચાર આવતો નથી, માન અપમાનનો વિચાર આવતો. મારા શિષ્ય છે, મારી પહેલા મોક્ષમાં જશે, એના મારા કરતા એ આગળ જશે, હું એને નમસ્કાર કરીશ તો મારું પદ નીચું ગણાશે, એમનું પદ ઊંચું ગણાશે. કાંઈ વિકલ્પ નથી, માન અપમાન બધું ખલાસ થઈ જાય છે, એવી મધ્યસ્થતા આવે છે. શું એ અસાધારણ વાત નથી? એવી રીતે જાત વ્યવસ્થામાં તો માન છૂટવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. ભૂલ્યા ને એટલે જ કહું છું, ઇન્દ્રથી કહું છું, માન અપમાનનો વિકલ્પ નથી હોતો, ઊંચ નીચનો વિકલ્પ નથી હોતો. પણ આ કૃપાળ દેવે સૌભાગભાઈને નમસ્કાર કર્યા છે કે નહીં? હે, તો એને વર્તમાન અવસ્થામાં નમસ્કાર કર્યા છે, ઠીક. ઓલા તો ભવિષ્યની માન અવસ્થાને નમસ્કાર કર્યા છે, તો વર્તમાનમાં પોતાથી નીચેની અવસ્થા છે ને નમસ્કાર કર્યા છે. કેમ કે એમને માન અપમાન કલ્પના થતી, એ કલ્પના જ ખલાસ થઈ જાય છે. એવું છે, એ સહજ આવે છે, એવું એ પણ કૃત્રિમતાથી નથી આવતો. સહજ આવે છે એને રોકતા નથી, જે સહજ ભાવ વિકલ્પ ઉઠે છે એને રોકતા નથી, એને છુપાવતા નથી, જાહેર કરે છે, પાછા લખીને આપે છે, ઠીક. કાંડા કાપી દીધા છે, મોઢાની વાતો નથી પાછી. શું એવો વિષય છે, પોતાને ઉપકાર નિમિત્ત પડ્યા છે, ઉપકારી થયા છે, ભલે એની અવસ્થા નીચી હોય પણ એટલી યોગ્યતા હતી તો નિમિત્ત પડ્યા ને, એની યોગ્યતાને નમસ્કાર કર્યા છે. જો પોતાની વિકસિત દશા પોતાને સંમત છે, ઉપાદેય કરીને પ્રાપ્ત કરેલી છે, ઉપાદેયતામાં પ્રાપ્ત છે ને, તો એના નિમિત્તને પણ સન્માન કરવામાં આવે છે. એ દશાના નિમિત્તને પણ સન્માન, નિમિત્તનું પણ સન્માન કરવામાં આવે છે. એવી લોકોત્તર સજ્જનતા જ્ઞાની પુરુષમાં હંમેશા હંમેશા હોય છે. આ બધા પુરાવા છે. શું એટલે રાગદ્વેષ ન હોય એને, હું કાં તો જાણપણું ન હોય ને કાં તો રાગદ્વેષ હોય તો જ અસત્ય કહે, પણ એવું તો હતું નથી. હવે આપ તો એવા હોય નહીં, એવા રાગદ્વેષ વાળા આપ તો હતા નથી, તે પરીક્ષા બરાબર કરી નથી, આપતની પણ તે પરીક્ષા બરાબર કરી નથી. માટે તું કદી રાગની કલ્પના કરે છો, કદી દ્વેષની કલ્પના કરે છો, એ તારી કલ્પના, તારો ભ્રમ છે, બીજું કઈ નથી. સારો છે, કાયદો છે. પ્રશ્ન કર્યો છે કે છદ્મસ્ત થી અન્યથા પરીક્ષા થઈ જાય તો શું કરવું? એમ કે પરીક્ષા કરનાર બધા કેવળ જ્ઞાની થોડા હોય છે. છદ્મસ્ત એટલે શું? કે જેનો ક્ષયોપશમ મર્યાદિત છે, અને ક્ષયોપશમના મર્યાદિતપણાને લઈને પરીક્ષામાં ભૂલ થાય તો શું કરવું? તો અસત્યને સત્ય માની લેવાશે, સત્યને અસત્ય માની લેવાશે. હવે અમારે શું કરવું? લ્યો, આ તમારો પ્રશ્ન છે. ઉત્તર: સત્ય અસત્ય બંને વસ્તુઓને કસવામાં તથા પ્રમાદ છોડી પરીક્ષા કરવામાં આવે તો સાચી જ પરીક્ષા થાય, સત્ય અછાનું રહે નહીં. એમ કેવું થાય? ઠીક, કસવામાં આવે, કસોટી એ કસવામાં આવે. શું? કઈ કસોટી છે? આ એ પ્રયોગની કસોટી છે. એ કહે છે એનો તું પ્રયોગ કર, પ્રયોગ કરતા તને અનુભવ થશે, અને અનુભવથી તમે ખ્યાલ આવશે કે કહેનાર કે છે એ બરાબર કહે છે. અને પ્રમાદ છોડી, પ્રમાદ છોડી એટલે તત્કાળ. શું? આજે સાંભળ્યું, પાંચ વર્ષ પછી એને એનો એના ઉપર તર્ક ઉઠાવ્યો, એને એની પરીક્ષાનો વિચાર આવ્યો, એમ નહીં. ગ્રહણ કરતા પહેલા, પ્રમાદ છોડીને એટલે એને માન્ય કરતા પહેલા કે અમાન્ય કરતા પહેલા, પ્રમાદ છોડીને બીજા કામમાં નહીં પડી જતા, પ્રયોજનભૂત છે એમ સમજીને પહેલા એની પરીક્ષા કરવી. તો સાચી જ પરીક્ષા થાય છે. સાચી પરીક્ષા કદાચ થશે ને કદાચ સાચી નહીં થાય એમ નથી કહેતા, સાચી જ પરીક્ષા થશે એમ કીધું છે. જોવા પણ જ્યાં પક્ષપાતથી બરાબર પરીક્ષા કરવામાં ન આવે ત્યાં જ અન્યથા પરીક્ષા થાય. અન્યથા પરીક્ષા ક્યારે થાય? કે કોઈ પણ રીતે પક્ષપાતમાં જીવ ઉભો હોય તો. શું? પહેલેથી એનો પૂર્વગ્રહ કાંઈ ને કાંઈ હોય, બાયસ માઇન્ડ જેને કહે છે. હું કાં તો એના પ્રત્યેનો રાગ હોય, કાં તો એના પ્રત્યેનો દ્વેષ હોય, તો અન્યથા પરીક્ષા થાય છે. પ્રશ્ન: શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ કથન તો ઘણા છે, તો કોની કોની પરીક્ષા કરીએ? કેટલાકની અમારે પરીક્ષા કરવી? ઘણા વિરુદ્ધ કથન જોવા મળે છે. ઠીક, ખરેખર કોઈ વિરુદ્ધ કથન નથી, પણ ઉપર ઉપરથી એમ લાગે કે વિરુદ્ધ કથનો ઘણા છે, અમારે કેટલાકની પરીક્ષા કરવી, અથવા એ બધાની પરીક્ષા કરવા જઈએ એટલો અમને ક્ષોભશમ નથી, અને ઘણી માથાફોડ થઈ જાય એટલું અમે સહન પણ ન કરી શકીએ, એટલી માથાકૂટ તો અમને આવડતી પણ નથી, કે એટલી બધી માથાકૂટમાં અમે ઉતરીએ. આવા બધા પ્રકાર પ્રશ્નમાં ઉત્પન્ન થાય છે. ઉત્તર: મોક્ષ માર્ગમાં દેવ, ગુરુ ને ધર્મ, જીવાદી નવ તત્વો તથા બંધ માર્ગ અને મોક્ષ માર્ગ પ્રયોજનભૂત છે. આમ તો નવ તત્વમાં દેવગુરુ ધર્મ પણ આવી જાય છે, અને બંધ મોક્ષ માર્ગ પણ આવી જાય છે. આ તો ભેદ પાડીને વાત કરે છે. આ બધા પ્રયોજનભૂત તત્વો છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી. આટલા મુદ્દામાં તો પરીક્ષા કરવી જ જોઈએ. અને જે શાસ્ત્રોમાં એ સત્ય કયા હોય તેની સર્વ આજ્ઞા માનતા, અને જે સત્ય કહેતા હોય એને એનું પણ બધું માનવું, જે જ્ઞાની એ વાત સાચી કરતા હોય એની પણ બધી વાત માનવા યોગ્ય જ છે. તથા જેમાં એ અન્યથા પ્રરૂપા હોય તેની આજ્ઞા ન માનવી, અથવા એ પ્રયોજનભૂતમાં ભૂલ કરતા હોય એની વાત માનવા જેવી નહીં. કેમ કે અહીંયા ભૂલ કરી છે, બીજે ક્યાં ક્યાં કરશે તો તેના તારાક્ષોપશમમાં તને પકડાશે નહીં. જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠું બોલતો નથી તે પ્રયોજન રહિત કાર્યમાં કેવી રીતે જૂઠું બોલશે? જ્યાં એને નુકસાન થતું હોય ત્યાં પણ જૂઠું ન બોલે, તો ન નુકસાન થતું હોય ત્યાં એને જૂઠું બોલવાનું તો કારણ હોઈ શકે નહીં. તેમજ જે શાસ્ત્રોમાં પ્રયોજનભૂત દેવાદ કઈ પ્રત્યક્ષ કઈ અનુમાનથી નક્કી ન થાય, પણ જે આ પ્રયોજનભૂત વિષયમાં જે શાસ્ત્રો સાચું પ્રતિપાદન કરે એવા અપ્રયોજનભૂત વિષયમાં ખોટું પ્રતિપાદન કરે જ નહીં. કારણ કે દેવાદિકનું કથન અન્યથા કરતા તો વક્તાના વિષય કશાય પોષાય છે. શું કે છે? કા માન પોષે છે, કા લોભ પોષે છે, કાંઈ ને કાંઈ. ત્યારે દેવનું, સદગુરુનું, શાસ્ત્ર સિદ્ધાંતનું, સત્પુરુષનું ક્યાંય પણ વિરુદ્ધ કથન કરે ત્યારે સમજવું કે પોતાના વિષય કશાયને પોષવા માટે એવું કરે છે તો જ એમ થાય, નહીતર એમ થાય નહીં. આ નક્કી વાત છે. કેનારના વિષય કશાય પોષાય છે? જો વક્તાના વિષય કશાય થી જ એવું કાર્ય થાય, નીકળે એવું થાય, અને એ પણ ઘણો તીવ્ર કશાય થાય ત્યારે. સામાન્ય મંદ કશાયમાં પણ એવું ન થાય, શું ઘણો તીવ્ર કશાય થાય ત્યારે જ આવી વિરુદ્ધતા આવે પ્રયોજનભૂત વિષયમાં. એ સિવાય વિરુદ્ધતા આવે નહીં. આમ છે. આપણે દિગંબર મંદિર માં તો દર્શન કરવા જઈએ છીએ, પણ યા મહાવીર ભગવાન જ છે ને, ભલે એમણે મુગટ પહેર્યો, આપણે શું માનતો? આપણે તો વિતરાગતા ની મૂર્તિ જ હૃદયમાં રાખવી. આપણે ક્યાં મુગટ પહેરાવ્યો છે? જેને પહેરાવ્યો એને ભલે પહેરાવ્યો, એને એમાં વિષય કસાયનું પોષણ કર્યું છે એને, અને એ વિષય કસાયના પોષણની અનુમોદના કરનારને પણ વિષય કસાયનું પોષણ થયા વિના ધરીએ ને એમ છે. વિષય કસાય પૂછાશે એમ કે છે. એને શૃંગાર ગમે છે જીવને, એને વિતરાગતા નથી ગમતી. એનો અર્થ કે રાગના નિમિત્તો ગમે છે અને વિતરાગતાનું નિમિત્ત નથી ગમતું. આપોઆપ છે સામે. ઠીક છે, મસ્જિદ હોય તો ઘરની બાજુમાં, ઠીક ઘરની બાજુમાં છે, અમારે જાજુ હાલવું ન પડે. ઠીક હા, પણ હવે કંઈક ને કંઈક જીવ બાનું ગોતે છે ને, હે કંઈક એવું જાણ્યું હશે, અનુભવ થઈ ગયો ભાઈ ભાઈ કેમ ક્યાંય ત્યાં ગયા, કોઈ અમારા જરા બાજુમાં પડે છે, વાગવું પડે છે. કૃપાળુ દેવ છે એ પાયધું નથી, બીજી પાંજરાપુર ના મંદિર માં જતા હતા દિગંબર મંદિર માં, અને વચ્ચે પાયધુની નું સ્વતંબર નું મોટું મંદિર છે, એમને નજીક પડતું હતું. સ્વતંબર મંદિર નજીક પડતું હતું, દિગંબર મંદિર દૂર પડતું હતું, પણ જતા હતા દિગંબર મંદિર. સ્વતંબર મંદિર માં દર્શન કરવાનો હતા જતા, મુખ્યત્વે સ્વતંબર દિગંબર ને તફાવત નહોતા જાણતા એમ કે છે. જ્ઞાન થી હોય ને તફાવત ન જાણતા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વનું જ્ઞાન થાય, અને સ્થૂળ તત્વ સ્થૂળ વાતમાં પ્રયોજનભૂત ભૂલ થાય એવું જ્ઞાનીને કદી સંભવે બને જ નહીં એવું કોઈ દિવસ. વિષય કસાય પોસાય છે એમ કેવું છે શું પ્રશ્ન? વિષય કસાય વશ દેવાદિક નું કથન તો અન્યથા કર્યું શું, પણ તે જ શાસ્ત્રોમાં બીજા કથન અન્યથા શા માટે કર્યા શું? ચાલ, કારણ કે એમાં તો એવું જોયું બધા શાસ્ત્રોમાં શું છે, પ્રયોજન ભૂતમાં ગડબડ છે ને અપ્રયોજન ભૂતમાં ગડબડ છે ત્યાં તો શું. જેમ કે મલ્લીનાથ ભગવાન છે, એમને પુરુષ રાખ્યા હોત તો શું વાંધો હતો, પ્રયોજન તો છે નહીં, પણ પોતાના વિષય કસાય પોસવા માટે ઇતિહાસમાં પણ ફેરફાર, પુરાણમાં પણ ફેરફાર કરે છે, અપ્રયોજન ભૂત વિષયમાં ફેરફાર કરે છે શું. જો એક જ કથન અન્યથા કરે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ જાય તથા જુદી પદ્ધતિ ઠરે નહીં. તે માટે ઘણા કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ ઠરે, જાણે જુદા જ પડવું છે. એ તો એમ કે ભાઈ અમારે તો ઘણું જુદું છે, એક વાત જુદી નથી, ઘણી વાતમાં અમે જુદા પડીએ છીએ, એટલે અમારું તો ઘણું સાચું છે. એક વાત તમે જૂઠી પાડી દો તો તારી ગયો, કેટલીક જગ્યાએ તમે પહોંચો. અપ્રયોજન ભૂતમાં પણ ઠપકારે કે જેનો પ્રત્યક્ષપણું ન થઈ શકે, જેનું અનુમાન ન થઈ શકે, એવા વિષયમાં પણ ફેરફાર કરે. ક્યાં તમે જાઓ, ક્યાં નક્કી કરવા ક્યાં જાઓ તમે, એ નક્કી કરવા તો જઈ શકાય નહીં. એટલે જે અલ્પબુદ્ધિ વાળા હોય છે અથવા અંધશ્રદ્ધાથી માનતા હોય છે એમ કે ભાઈ હવે ઘણી બધી વાતો છે આમાં, બધું તો કાંઈ નક્કી થાય એવું નથી, માટે આપણે આપણું છે એ માન્ય રાખવા, આપણું આપણા કુળનું છે ને આપણા ગુરુનું કીધેલું છે ને માટે આપણે માન્ય રાખી લો. એટલે જેણે એવા મોટા ફેરફારો કર્યા છે એને ઘણી ચાલાકીથી કર્યા છે એમ કહેવું છે. આયા ગુરુદેવ એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા. એક માણસ આંધળો હતો, એક માણસ દેખતો હતો. દેખતા માણસે એમ કહ્યું કે આકાશમાં અત્યારે આજે પક્ષીઓ ઉડે છે, ઓલા નથી એક સાથે બધા ઉડતા, હા એ પંખી બધા એક સાથે લાઈનમાં હાલતા હતું, ગણી લીધું 70 ઉડે છે. તો આંધળો છે એ કે ના ના 70 નથી 13 છે. આંધળા એમનું કીધું મને દેખાતું નથી અથવા હું ગણી શકતો નથી, એને હું દેખતો છું એ સાબિત કરવા માટે 13 કીધું. ત્યારે અમે કોનું હાથું માનવું? ત્યારે પછી તર્ક વાળા હોય ને, વધારે પડતા તર્ક વાળા, એને 13 કીધા તો કઈક તો દેખાતું હશે, નહી તો 13 હું કરવા કીધું, કેમ એને 12 ન કીધા ને કેમ 14 ન કીધા? ઓલા ચાલાકી વાપરી છે, 13 કહેવા વાળા એ બીજાને ભ્રમમાં નાખવાની ચાલાકી વાપરી છે. તો વધારે બુદ્ધિ વાળો ભ્રમમાં પડી જાય છે કે એને 12 ન કીધા ને 14 નહીં કીધા, 13 કીધા માટે નક્કી એને દેખાતું જ હોવું જોઈએ. એવી રીતે આ ફેરફાર કરવામાં પણ એવી ચાલાકી વાપરે કે બીજા લોકોને એમ થાય કે આટલી બધી વાત કરે છે ત્યારે કઈક એને જ્ઞાન હોય તો જ આવી વાત કરે, વગર જ્ઞાને આવી વાત કરે એટલે એની જ્ઞાનની માન્યતા થઈ જાય, એનું જ્ઞાન સાચું. આવી બધી ગડબડ હોય છે, પણ આખરમાં ખોટું તે ખોટું. જેમ સત્ય છુપ્યું રહે ને એમ અસત્ય પણ છુપ્યું રહે ને, ક્યાંક ને ક્યાંક તો પકડાયા વિના રહે. ત્યાં તુચ્છ બુદ્ધિ ભ્રમમાં પડી જાય છે. કોણ ભ્રમમાં પડે છે? જેની તુચ્છ બુદ્ધિ છે તે ભ્રમમાં પડે છે. જેની બુદ્ધિ બરાબર યથાર્થ કામ કરતી હોય એને ભ્રમ થતો છે. ત્યાં તુચ્છ બુદ્ધિ ભ્રમમાં પડી જાય છે કે આ પણ મત છે, આ પણ એક જગતમાં આવો અભિપ્રાય છે, એ પણ હકીકત છે, એને પણ માનવા વાળા છે, ઘણા એને માને છે, થોડા નથી માનતા પણ. અત્યારે તો જૈન મતના માન્યતા વાળા ઓછા, અને અન્ય મત જેમ જેમ નીચો અન્ય મત હોય એની માન્યતા વાળા વધારે, ક્રિશ્ચિયન મુસલમાન સૌથી વધારે, શું બીજા બધા કરતા હતા, કોઈ બને હિન્દુ કરતા તે લોકો વધારે છે, વધારે નીચા સ્તરમાં છે તોય તે. માટે કઈ ખાચું હશે, આટલા બધા કઈ મૂર્ખા ન હોય, ઠીક એવી રીતે પણ વિચાર કરવો જોઈએ. પોતે જ સત્યની કસર કસોટી ઉપર ચડાવવી જોઈએ વાતને, એમ છે. ભ્રમમાં પડી જાય છે કે આ પણ મત છે, એટલા માટે પ્રયોજનભૂત નું અન્યથા પણ ભેળવવા અર્થે અપ્રયોજનભૂત પણ અન્યથા કથન ઘણા કર્યા છે. પ્રયોજનભૂત નું અન્યથા પણ ભેળવવા માટે, એમાં ભેળસેળ કરવા માટે અપ્રયોજનમાં પણ ભેળસેળ કરવી, એટલે પછી ક્યાંય તમે એને તુચ્છ બુદ્ધિ વાળાને તો ભ્રમથી આવી ના રહીએ. તથા પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યા. હં, આચાર્યનું પેલું સૂત્ર છે સુતામરમાં, એગમ જાણી સો સમમ જાણી, એ મૂળ કથન છે. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, તો એ નિર્ગુણ પ્રવચન છે. શું સાચું પણ રાખ્યું, બ્રહ્મા રાખવા માટે તો કેટલી ચાલાકી કરે માણસ. હં, તથા પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યા, પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહીં. આમ છે, પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાસે તે મતને સર્વાજ્ઞા માને. તેથી એવી પરીક્ષા કરતા એક જૈન મત જ સત્ય ભાસે છે, અન્ય ભાસતા નથી. અને જૈનમાં પણ આ દિગંબર બાકી બધેમાં ગડબડ થઈ ગઈ છે, કારણ કે એના વક્તા શ્રી સર્વજ્ઞ વિતરાગ છે તેવું જૂઠું શા માટે કહે. એક તો અજાણ્યા નથી સર્વજ્ઞ હોવાથી, બીજું કે રાગદ્વેષ નથી કેમ કે વિતરાગ હોવાથી. તો અજાણપણાથી કે રાગદ્વેષના કારણે અસત્ય કહે એ વાત રહેતી નથી એમના માટે. એ પ્રમાણે જીન આજ્ઞા માનવાથી જે સત્ય શ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞા સમ્યક્ત્વ છે. એ પ્રમાણે શું, એ પ્રમાણે જીન આજ્ઞા માનવાથી, પરીક્ષા કરીને આજ્ઞા માની છે, એમને માની નથી, એને આજ્ઞા આજ્ઞા સમકિત કહેવામાં આવ્યું છે. પેલું આજ્ઞા સમકિત કહ્યું છે ને, એ પ્રમાણે જીનાજ્ઞા માનવાથી જે સત્ય શ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞા સમ્યક્ત્વ છે. તથા ત્યાં એકાગ્ર ચિંતમન હોવાથી તેનું જ નામ આજ્ઞા વિષય ધર્મ ધ્યાન છે. એવો આજ્ઞા પૂર્વક એકાગ્ર ચિંતન થયું છે એટલે આજ્ઞાને અનુસરીને એને આજ્ઞા વિષય ધર્મ ધ્યાન કહ્યું છે, કે સર્વજ્ઞ વિતરાગને માન્ય કર્યા છે, એવું જ પોતાનું સ્વરૂપ માન્ય કર્યું છે અને સ્વરૂપમાં એકાગ્ર થયો. માટે આજ્ઞાને અનુલક્ષીને આજ્ઞા વિચય ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. જો એમ ન માનીએ, તર્ક ઉઠાવે છે કે જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક્ત્વ અથવા ધર્મ ધ્યાન થઈ જાય તો જે દ્રવલિંગી આજ્ઞામાંની મુનિ થયો છે તથા આજ્ઞા અનુસાર સાધન વડે ગ્રેવક સુધી પણ જાય છે તેને મિથ્યા દ્રષ્ટિ પણ કેવી રીતે રહ્યું. બહુ સરસ તર્ક ઉઠાવ્યો છે, સમર્થ દ્રષ્ટાંત આપ્યો છે. અહીંયા તો હજી કોઈ કોઈક એક વાત માને ને બીજી નહીં માને, દ્રવલિંગી મુનિની તો ભૂલ છે જ નહીં, વિચારે વૈચારિક ભૂલ નથી એની, બૌદ્ધિક સ્તર ઉપર ભૂલ નથી એની, કોઈ આજ્ઞા માને છે છતાં એને મિથ્યા દ્રષ્ટિ પણ શું કરવા રહ્યો કે એને પરીક્ષા કરી નથી. ઠીક, દ્રવલિંગી થયો પરીક્ષા નથી કરી, પોતાના પ્રયોગની કસોટીએ ચડાવીને પરીક્ષા થાય છે, પરીક્ષા બીજી રીતે થતી નથી. ધર્મ પામવાની પરીક્ષા કરવી, ચોકસાઈ કરવી, એની પાસે ધર્મ માગવો તે ધર્મ પામવાની ચોકસાઈ કરવી. જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક અથવા ધર્મ ધ્યાન થઈ જાય, પછી દ્રવ્યલિંગી આજ્ઞા માનીને મુનિ થયો છે અને જીનાજ્ઞા અનુસાર સાધન કરે છે અને તે વડે નૈમિક ગ્રીવક સુધી જાય છે, કેમ કે આજ્ઞાને પાલન છોડતો નથી, નિરતિચાર પાળે છે, પંચમહાવ્રતાદી 28મું ગુણ, તેને મિથ્યા દ્રષ્ટિકોણ કેવી રીતે સંભવ છે? સમ્યક દ્રષ્ટિ અશુભ ઉપયોગમાં રમે, અશુભ ઉપયોગમાં પ્રવર્તે તો પણ એને મિથ્યા ચારિત્ર ન કહેવાય. એના આચરણ ને મિથ્યા ચારિત્ર કહેવાય, અચારિત્ર કહેવાય, પણ મિથ્યા ચારિત્ર ન કહેવાય. અને દ્રવલિંગી મુનિ 28 મૂળ ગુણ નિરતિચાર પાડે તો તે મિથ્યા ચારિત્ર છે, અચારિત્ર ન કહ્યું, એને મિથ્યા ચારિત્ર કહ્યું. બોલો, ઠીક છે? એવી વાત છે. માટે કંઈક પરીક્ષા કરી આજ્ઞા માનવાથી જ સમ્યક્ત્વ અથવા ધર્મ ધ્યાન થાય છે. પરીક્ષા કર્યા વિના એમને માનનારને કોઈ દી ભલું થતું નથી. જાવ, એને ધર્મ થશે ને એને ધ્યાન થશે, કાંઈ નહીં થાય. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને જ પુરુષની પ્રતીત કરે છે. કોઈ પણ માણસ સાથે પ્રયોજનભૂત કામ પાડવું હોય, વિશ્વાસ મૂકવો હોય, તો વિશ્વાસ મૂકવા માટે ઓછા વધતા પ્રમાણમાં પરીક્ષા કર્યા વિના માણસ રહેતો નથી. એમ કીધું, પરીક્ષા કરે તો એને ઓકસંજ્ઞા ન રહે, ઓકસંજ્ઞામાં છે. પણ આપણો જીવ અનંતી વાર દ્રવલિંગી મુનિ થયો છે અને અત્યારે ઓકસંજ્ઞા છે કે નહીં, તો ઓક સંજ્ઞા તેની છૂટી નથી, એ વાત નક્કી છે. માટે ઓક સંજ્ઞા ચાલુ રહી છે. બીજા દ્રવલિંગીની ક્યાં વાત કરવી? અનંતકાળના પરિભ્રમણમાં આ જીવનો ઇતિહાસ દ્રવલિંગીનો છે કે નહીં? કે છે. અનંતવાર જીવન દીક્ષા લીધી છે સાચા સંપ્રદાયમાં, ખોટામાં લીધી ને તો આપણે ગણતરી દૂત કરવી, એ તો ઘણે એ તો એથી અનંતવાર કર્યું છે. પણ લગ્ન દિગંબર મુનિ થયો છે, નવમી ગ્રીવે ગયો છે અનંતવાર. શું બધું ઓક સંજ્ઞામાં પરીક્ષા, પ્રયોગ કરીને પરીક્ષા કર. પ્રયોગ વગર ઓક સંજ્ઞા છૂટે નહીં કોઈ દિવસ. બુદ્ધિ ગમે એટલી લડાવે નહીં, બધું ઓક સંજ્ઞામાં જાય છે. સોક્ષમ હોય 11મા પૂર્વ સુધીનું જાય, બુદ્ધિ તો ઘણી છે, ઓક સંજ્ઞા મળતી નથી. ઓક સંજ્ઞા બહુ મોટી વાત છે. બુદ્ધિ ગમ્ય, પ્રયોગ ગમ્ય નહીં. બુદ્ધિ ગમ્ય તર્ક લડાવ્યા હોય, સોક્ષમ ગણો હોય તો કઈ તર્ક ના લડાવ્યા હોય એવું કઈ નથી. એ પરીક્ષા ખરેખર પરીક્ષા નથી. એવું છે ને કે જે પરિણામોની વાત ચાલે છે, અવળા કે સવળા, જે પરિણામોની વાત ચાલે છે એ બધા પરિણામોનો અનુભવ તો થાય છે. અનુભવને એડ્યા વિના એનો એની બધી એનો નિશ્ચયને નિર્ધાર કરે, તર્ક વિતર્કથી ને આગમથી અનુમાનથી ને શું ન્યાયથી ને બધું ઓકસંજ્ઞામાં જાય છે. ન્યાય, તર્ક, આગમ, અનુમાન આ બધું ઓક સંજ્ઞામાં જાય છે અનુભવ સિવાય. માટે શાસ્ત્રમાં કહ્યું કે અનુભવ પ્રમાણ તે બળવાન પ્રમાણ છે, આગમ પ્રમાણ બળવાન પ્રમાણ ન કહ્યું. અનુમાન, તર્ક ને ન્યાય તો એક બાજુ મૂકો, આગમ પ્રમાણ ને બળવાન પ્રમાણ નથી કહ્યું, અનુભવ પ્રમાણ ને બળવાન પ્રમાણ કહ્યું. શું? કેમ કે એ અનુભવની કસોટી વિના ઓક સંજ્ઞા માટે અને જે ભાવો અનુભવમાં આવી રહ્યા છે એના અનુભવને અનુભવ્યા વિના તે નક્કી કેવી રીતે કર્યો કે આ ભાવ આમ છે? એના અનુભવને જોયા વિના, અનુભવને તપાસ્યા વિના, અનુભવને અનુભવ્યા વિના, અનુભવથી સમજ્યા વિના, અનુભવ્યા વિના એટલે અનુભવથી સમજ્યા વિના એ ભાવનો નિર્ણય કેવી રીતે કર્યો તે? તારો નિર્ણય જ ખોટો છે, એ નિર્ણય હાથો છે જ નહીં, ભલે બુદ્ધિ ગમે રીતે ગમે તે સાચું લાગતો, એમ વાત છે. મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે. ના, એ તો એનો અનુભવની મહિમાની તો વાત શું કરવી, એ તો કોઈ અનુભવની મહિમાને કહી ન શકે એટલો મહિમા છે. શું વળી તે કહ્યું કે જીન વચનમાં સંશય કરવાથી સમ્યક્તોમાં શંકા નામનો દોષ થાય છે. ઠીક, નિશંકિત અંગ લીધું ને છેલ્લું, પેલું પેલા લઈ ગયું આજ્ઞા સંકિત લીધું, પછી ધર્મ જ્ઞાન લીધું આજ્ઞા વિશે. હવે નિશંકિત અંગ, જીન વચનમાં સમ્યક દ્રષ્ટિને શંકા થાય નહીં, શંકા થાય તો સંકિત શંકા નામનો દોષ થાય, શંકા નામનો દોષ થાય અને સમ્યક દર્શન હોઈ શકે, કેમ કે સમ્યક જ્ઞાનમાં ત્રણ દોષ રહી છે, એમાં શંકાય ન હોય, અનધ્યવસાય ન હોય, ને વિપર્ય પણ ન હોય, નિશંકિત અંગ સહિત હોય. ભગવાનના વચનમાં શંકા કરો તો સંકિત નહીં રહે, પણ ભગવાનનું વચન તો પરીક્ષા કરીને માન્યું છે, પણ શંકા કરવાનો પ્રશ્ન નથી. શું સત્ય અસત્યની પરીક્ષા કરવી એનું નામ શંકા નથી, પણ ભગવાન સર્વજ્ઞ વિતરાગ હોવા છતાં પણ એમના જ્ઞાનમાં શંકા કરવી એમ ન હોય, જ્ઞાન અનુસાર વચનમાં શંકા કરવી એમ ન હોય. મને ન સમજાતું હોય તો સમજવાનો પ્રયત્ન, પણ એ ખોટું કહેત કદાચ એનું પણ ભૂલ હોય ને એ ખોટું કહેતા હોય, એમ આપતના વચનમાં શંકા કરાય નહીં, એવી વાત છે. જરા વિસ્તારથી લીધું છે એ વિશે વિશેષ લેશ.
જય હો, જય હો, જય હો.